સજ્જતાનો સંગ લાવે ખેતીમાં રંગ, કાર્યક્રમ નંબર 91, પ્રસારણ તારીખ 23 ઓક્ટોબર 2008. વાતાવરણ ઠંડુ થતા હવે શિયાળુ પાકોની વાવણીની તૈયારી કરી રહેલા ખેડૂત ભાઈઓ બહેનોને આજે ફરી મોહનભાઈની સાથે
નમસ્કાર. ઉમા બોહન, આ મ્યામાની ઓળખાણ કરાવીને તો રહી જ ગઈ.
રહી નથી ગઈ, પણ એમની અલગથી ઓળખાણ કરાવી હતી એટલે મેં પહેલા નામ નથી લીધું મોહનભાઈ. હા મિત્રો, આજે અમારા મહેમાન બન્યા છે મહેસાણા જિલ્લાના વિસનગરની શાખા નહેર 2 સિંચાઈ સહકારી સંઘના શ્રી હરિભાઈ ચૌધરી. ઝાઝા હાથ રળિયામણા અને દીવે દીવો પ્રગટાવીએ તો બધે અજવાળું પ્રગટે એવું સરસ કામ એમનો સંઘ કરી રહ્યું છે. નમસ્તે હરિભાઈ.
નમસ્તે.
હા, તો એમ કરી પેલા છે ને ઝીરુ અને રાયડેની વાવણી વખતે ધ્યાનમાં રાખવાની વાત કરી લઈ અને પછી હરિભાઈ ની વાત સાંભળી. હું કેશું હરિભાઈ,
મેં પણ એવું જ વિચાર્યું છે મોહનભાઈ. હવે તમે કહો કે તમે શું તૈયારી કરી છે?
ઓળતો છે ને પાસોત્રો વરસાદ બહુ સારો થયો છે એટલે કુવામાં પાણી હારા છે અને કપામાં કઈ મજા નહોતી આવી એટલે વળતો રાયડો ઝીરુ ને ઘઉં એમ તેને વાવવાની તૈયારી કરી છે. હાચું નરી ભાઈ?
હાચું હાચું.
હે ને,
મોહનભાઈ આમ તો આજે ડોક્ટર પરાશરાજી આવવાના હતા પણ એમને રોકાઈ જવું પડ્યું મધ્યપ્રદેશમાં ખેડૂતોને સલાહ આપવા એટલે અહીંયા નથી આવી શક્યા, એટલે બધી માહિતી એમણે મને મોકલી જ આપી છે.
નિયમની હારે તો અમે હોદ વાત કરી દીધી. મને કે રાયડામાં પહેલી વાર શંકર બિયારણ બજારમાં આવ્યું છે.
હા મોહનભાઈ, એવા જ સુધારેલા બિયારણો વાપરવા જોઈએ.
હા બસ ઈજ, એટલે એમ તો એ વાવવાનું નકર હારું જોઈને ઘર ઘર આવું, પણ નરવું બિયારણ જ લેજો. હા,
એમાં વરુણા અથવા ગુજરાત રાય 1 કે 2 પણ લઈ શકાય છે.
હા બસ એમની સલાહ પ્રમાણે 1-3 ટન ગળત્યું દેશી ખાતર અને 20 કિલો ફોસ્ફરસ અને પોટાશ વિલાયતી ખાતર ચાહે ભરી દીધા છે.
વાહ, બહુ સરસ તૈયારી કરી લીધી છે તમે. પણ રાયનું બિયારણ જો અગાઉથી ફૂગનાશક કે ચૂસિયા નાશક દવાનું પટ આપેલું ના હોય તો આપણે એ બંને દવાનું પટ આપ્યા પછી જ વાવવું જોઈએ.
એમાં તમારે ન કેવું પડે. 5 એકરમાં વાવવું છે એટલે 70 કિલો બિયારણ લાવવાનો છું.
એ પણ બરાબર છે. આપણે ત્યાં 1 એકરે 5-6 કિલોગ્રામ રાયનું બિયારણ જોઈએ અને પૂરતી કાળજી લઈએ તો 1 એકરે 400-600 કિલોગ્રામ નો ઉતારો મેળવી શકીએ.
હા સાચી વાત છે. એ હરિભાઈ, ઓલી કહેવતમાં કીધું છે ને કે ધરતી માં કોઈનો ઉધાર નથી રાખતી, ગણના મણ કરીને પાછા આપે છે. આ બસ મહેનત બરોબર ધ્યાન રાખીને કરવી જોવે. બરોબર ને હરિકાકા, શું કહેશો?
બરોબર.
હા લ્યો,
બહુ સાચી વાત છે મોહનભાઈ. પણ તોય આપણે જો શરૂઆતથી જ બરાબર ચીવટ રાખીએ તો ઉપજ બીજા કરતા સારી મળે છે. જેમ કે ખોટી ઉતાવળ કરીને દિવસનું ઉષ્ણતામાન જ્યાં સુધી 30 ડિગ્રી સેલ્સિયસ થી ઉપર જતું હોય ત્યાં સુધી રાયડો કે જીરું વાવીએ તો એ ઉગ્યા પછી એ બળી જવાના છે.
અરે આપણે તો ખોટી ઉતાવળ કરતા જ નથી. હા ઉમા બોન, એમાં તો તમે ગે અઠવાડિયે કીધું તું ને એમ બિયારણ ને ખાતર ખોવાનો વારો આવે લે.
હા, અને એવી જ ચીવટ રાખવાની બને ત્યાં સુધી સજીવ કે જૈવિક ખાતરો વાપરવાની. જેમ કે ફૂગ થતી રોકવા કોઈ પણ પાકમાં બિયારણ ને ફૂગનાશક નો પટ આપવા ઉપરાંત ટ્રાયકોડર્મા નો પટ આપીએ કે પછી વાવણી પછી પહેલા પિયત વખતે ટ્રાયકોડર્મા નું દ્રાવણ બનાવીને 1 એકરે 1 કિલોગ્રામના પ્રમાણમાં નીકમાં ટીપે ટીપે આપીએ તો પાછળથી ફૂગના કારણે થતા રોગો ના આવે.
ઉમા બોન, હું તો શિયાળુ પાકમાં પિયત હલકા હલકા જ દઉં છું. ઘણા તો શું કરે કે 11 સલોસલ ભરી નાખે એટલે હુકારાને તો ભાવતું તું વૈદ્ય કીધું, અંધાય પાક હુકારા ભેળાઈ જાય. લ્યો,
તમારો ઉપાય બિલકુલ સાચો છે મોહનભાઈ. આપણે વારંવાર કહીએ છીએ કે પાકને ભેજની જરૂર છે, પાણીથી નાહવાની નહીં. ખરું ને હરિભાઈ?
ચોક્કસ.
તે હે ઉમા બોન, હવે આ હરિભાઈ નો સંગ શું સારું કામ કરે છે એની તો વાત કરો.
હા હવે એ વાત કરીએ મોહનભાઈ. શાખા નહેર 2 સિંચાઈ સહકારી સંઘ વિસનગરનું જો આપણે બધા અનુકરણ કરીએ તો કોઈ ખેડૂતને બિયારણમાં છેતરાવાની કે મહેનત એળે જવાની ચિંતા જ ના રહે.
હા, તો એમાં તમારો સહકારી સંઘ કઈ રીતે મદદરૂપ થાય છે?
હરિભાઈ કહેશે ને, કહો હરિ કાકા.
ચોક્કસ, અમે ઘઉંના વાવેતર માટે અગાઉથી જમીનની ચકાસણી કરાવીએ છીએ.
બરાબર.
જમીન ચકાસણીમાં કરી લેબોરેટરી રિપોર્ટ આવે તો રિપોર્ટ મુજબ ખૂટતો તત્વો અને ખાતર નાખવાની ભલામણ કરીએ છીએ લોકોને. અને એમાં પણ જે ખેડૂતો આડેધર ચીલા ચાલુ ગમે તેમ એક વીઘે બે મણ અઢી મણ જે ઘઉં વાવતા 50 કિલો જેવા,
બરાબર,
એ અમે જોડે રહી અને એક વીઘે 24 કિલો એટલે એકરે 40 કિલો અને હેક્ટરે 100 કિલો એક ગુંઠે 1 કિલો જ બીજ વાવવાની ભલામણ કરી હતી.
બરાબર.
અને જોડી રહીને અમારા એગ્રીકલ્ચર અધિકારી અને ઈવી એટલે ગામ મિત્રો જે રોક્યા છે એ જોડે રહીને બરાબર છે. એમાં પણ કલ્ચર ભેળવાનું, પેલી દવા અંદર ભેળવાની અને ફૂગનાશક દવા ભેળવી અને વાવવાની ભલામણ કરીએ છીએ. અને એ બિયારણ જે વાવ્યું એને એ વખત તમારે બિયારણ બનાવવાનું છે એવું અમને ખ્યાલ નતું, પણ ફર્સ્ટ એડ હતું એટલે અમે લોકો ગમે તેવા ગમે તે કોઠીના અથવા તો કોથળાના ગંદ બજારમાંની બી લઈને વાવતા હતા. તો
કીધું
આવું બિયારણ આપણે સંઘમાં બનાવીએ તો ફર્સ્ટ એડ છે. તો એના માટે અમે નક્કી કર્યું કે ભાઈ આપણે આને બિયારણ બનાવવું છે. તો આવા 40 બ્લોક આપ્યા હતા 40 ગામોમાં. એ 40 બ્લોક ઉપર અમારા એક ઈવી 8-8 બ્લોક આપ્યા હતા અને એના ઉપર એ 40 ના ઉપર 2 એગ્રીકલ્ચર અધિકારીઓ હતા. એને તપાસ કરી અને ઘઉંને નિદામણ, રોગનાશક દવા અને રોગિંગ કરવાનું કામ બહુ સરસ કરતા હતા. જે બીજી જાતનો કોઈ છોડ ઉગી ગયો હોય, આગલી સાલનો દોણો અંદર પડી રહ્યો હોય તો એને બહાર કાઢી નાખો, તૂટી નાખો અને સારી રોગિંગ કરવાથી એક જ દારૂ 322, 497, 173 ના ત્રણ જાતનું બી અમે.
હા, એ બહુ સારા, બરાબર છે. અને બિયારણમાં શું નિયંત્રણ મૂક્યા હતા?
બિયારણમાં નિયંત્રણ એટલે બિયારણ બનાવવા માટે, સારી જાતનું બિયારણ બનાવવા માટે એને પાછળથી લેતી વખત, વાળતી વખત કોઈ બીજા કોઈ કોઈના ઘઉં કે બીજા ધોળા અંદર ના આવી જાય,
બરાબર,
ખેસર આવે તો અલરમાં ચોકથી બીજાના ઘઉં કાઢીને આવ્યો અને બીજી જાતનો કોઈ ઘઉં ના પડી જાય, એના માટે અમે એની સફાઈ અમારા એવી જોડી સફાઈ કરાવવાનું કામ કરતા હતા અને એ સફાઈ કર્યા પછી જ એને અલર્ટ ચાલુ કરવાનું.
હા, અને હરિકાકા, વાવણીની રીતમાં કઈ ફેરફાર કર્યો તમે?
હા જી, વાવણીની રીતમાં ફેરફાર, જે પૂંખી નોખતા હતા એ ચાસમો ઓરબાના અને ચાસમો ખાતરમાં ઓરબાનું, કોઈ પણ પૂંખી નહીં નોખવાનું. એટલે 50 કિલો ઘઉં નોખતા હતા એના 24 કિલો આવ્યા અને 50 કિલો જે DAP નોખતા હતા એના 63 કિલો ની અમે ભલામણ કરતા હતા.
પણ હરિકાકા, ઓલા ખાતરમાં શું અંકુશ મૂક્યો છે એ તો કયો?
ખાતરમાં અંકુશ એટલે એને માફી જ નાખવાનું અને ચાસમાં દરરવાનું, ઊંખી નહીં નાખવાનું. યુરિયા પણ નાખવું હોય તો ઘણા ખરા અમદાવાદ એવું હતા કે ભાઈ પાણી આવવાનું છે એમ મને જઈને યુરિયા પૂંખી જતા હતા, 2 દિવસ સુધી પાણી ના આવે તો એ યુરિયા ઉડી જતું હતું. તો અમે એને ભલામણ કરી કે પાણી પાતો ચારામાં અથવા તો પાણી પાયા પછી પગ ચક્કર થાય એટલે મેં પૂંખી નાખું હદનાપુરમાં. સવારમાં નાખીએ તો ઘણું નાઇટ્રોજન ઉડી જતું હોય છે અને લગભગ 5 થી 6 ના ગાળામાં નાખો તો લગભગ એનું હવામાન નીચે આવતું હોય તો એ નાઇટ્રોજન ઉડતું નથી.
તો હરિકાકા, આ ગામ મિત્રોને પિયતમાં ફેરફાર અંગે તમે કઈ રીતે તાલીમ આપી?
એની તાલીમ અમારે DSC અને ખેતીવાડી અધિકારી અને એ બિયારણ સ્ટેલા હતા એટલે લગભગ એનો અનુભવ હતો એવા માણસોને અમે પસંદ કરી હતી. અને એના માટે પહેલી ગામ મિત્રોને તાલીમ આપી, જે ખેડૂતોને ડેમો આપ્યા હતા 40, એ ખેડૂતોની એક મીટિંગ રાખીને એમને તાલીમ આપી કે ભાઈ તમારે આ ઘઉં વાવવા માટે ગમે તેમ વાવવા નથી, ગમે તેમ વાવશો તો વધારે બી જાય એ શીખવા માટે. અને આ ડેમો સ્ટેશન છે તો એ ડેમો એ ખેડૂતોને એ સમજ્યા અને ગામ મિત્રો સમજ્યા અને ખેતીવાડી અધિકારી એમને પણ અમે સમજાયા હતા કે ભાઈ તમારે આ રીતે વાવવાના છે, આ રીતે વાવીએ તો તમને ફાયદો થાય. અને એના માટે અમે ફિલ્ડ ડે રાખતા હતા, 300-300 ખેડૂત ભેગા કરતા હતા, નાસ્તો ચા પાણી કરાવતા બધા ખેડૂતો જે જે વિસ્તારમાં આવતા.
હરિકાકા, મને એ તો કહો કે એનાથી બચત શું થઈ, કુલ ફાયદો કેટલો થયો?
બચત એ થઈ કે 25 કિલો ઘઉં બી બચ્યું એટલે આપણે 400 રૂપિયા બી બચ્યું, 20 કિલો DAP બચ્યું તો 200 રૂપિયા એ બી બચ્યું. તો એ બચીથી પહેલી શરૂની બચત છે. અને જે ઓરવીન વાવ્યા હતા તો 1 વીઘે 1000 રૂપિયા નિદમણના મજૂરો થતા હતા, તો ઓરવીન વાવ્યા હતા એટલે એમાં અંતરખેડ કરતા એટલે એમાં નિદમણની પણ પ્રશ્ન હલ થઈ ગયો.
અને કુલ કેટલા ઘઉં આમ એકત્રિત કર્યા છે, પેકિંગ કઈ રીતે કરવું છે અને ભાવ કઈ રીતે બાંધવાનો?
ભાવમાં તો શું, અમે ખરીદતા પેલા લોકોને ખરીદ્યા એને 200 રૂપિયા એડવાન્સ આપી દીધા હતા ડીપો
બરાબર
તરીકે અને એ ઘઉં અમારા કબજામાં લઈ લીધા હતા ગોડાઉનમાં. હવે એને બી ઘઉંની અંદર અમે હાલ ક્રોસ કાઢીએ છીએ તો અમારી ઈચ્છા એવી છે કે ખેડૂતને 200 રૂપિયા ઘઉં છે તો આપણે 200-250 રૂપિયા એમને ચૂકવવાની અમારી ધારણા છે.
બરાબર,
એનું ભૂમિકરણ કરાવ્યું એટલે કોઈ હળી ના જાય અને એના માટે પછી અમે ચાયણા ચડાવીને સફાઈ કરવાનું,
ક્લીનિંગ કરાવી
પાછા કોથળા ભર્યા, કોથળા ભરી હમણાં પછી એની પેકિંગ કરાવ્યું.
હરી કાકા, બિયારણની શુદ્ધતા જાળવવા તમે શું કર્યું?
બિયારણની શુદ્ધતા જાળવવા માટે તો લેવાની વખત બહુ કાળજી રાખી અને એ લેતી વખતે અમારા એવી ઉપર ઉભો રહીને જે બિયારણને પેકિંગ કરાવ્યું અને એ અમારા કબજામાં રાખ્યું અને વિશેષતામાં એનો સેમ્પલ લઈને એમાંની સેમ્પલ લઈ અને ગોધીનગર લેબોરેટરીમાં અમે ચકાસણી કરાવી કે આ બિયારણ કેટલા સારું છે તો અમને રિપોર્ટ મળ્યો ઉગશે કે નહીં ઉગે કે કેટલા એને શુદ્ધતા છે તો અમને રિપોર્ટ મળ્યો 98% શુદ્ધતાનું અમને એને રિઝલ્ટ આપ્યું કે જે બિયારણ અમારું શુદ્ધ બન્યું એનો અમને ખૂબ આનંદ છે અને એ બિયારણથી અમે ત્યાં કે ભાઈ આ તો આપણે જે સર્ટિફાઈડ બીજ ને રિસર્ચમાં બીજ લાવીએ છીએ એના કરતા પણ અમે સારું બીજું ઉભું કર્યું છે અને એ બીજથી લોકોને આગામી સાલ માટે ઘણો ફાયદો થશે.
આ બિયારણની વિશેષતા શું છે?
વિશેષતા એ કે એક તો અમારી જમીનની અંદર એ બી ઉત્પન્ન કરેલું છે અને એ અમારી જમીન એ જમીનની એ પાસે માફકતા હારી આવશે અને જોઈ આવી જમીનની પ્રત જોઈ અને તે જગ્યાએ અમે આ બિયારણ આપીએ છીએ.
હરી કાકા, મને એમ કહો કે એક માં બીજું બિયારણ આમ ભળી ન જાય ને, એના હાટ શું કરવું જોઈએ?
એના હાટ એ કરવું પડે કે જો ખેતરમાં અથવા તો ખેતરની બાજુ કોઈ બીજા ઘઉં આવ્યા હોય એના ઘઉં આમાં વાળતે પાડતે ભેગું કરતે ના બાંધીએ અને અલરમાં જે વખત લેવામાં આવે એ વખત ચોકથી બીજાથી લઈને આવતો હોય તો એ ઘઉં ની અંદર ચાયણાઓ ખોલાઈ અને સફાઈ કરી અને જ અમે એ ઘઉં લેવાની શરૂઆત કરી.
બરાબર છે, લ્યો સાચી વાત છે. કેવું પડે હરી કાકા, તો જોરદાર વાત કીધી તમે.
હરી કાકા, આ બિયારણ થી ખેડૂતોને શું ફાયદો થાય છે?
આ બિયારણ થી ખેડૂતોને મોટો ફાયદો જ છે. એ અમને ખાતરી છે કે 15-20 મણ એક વીઘે વધારે ઉત્પાદન આપશે એવી અમને ખાતરી છે અને થશે. આ બિયારણ જે ઉત્પાદન કર્યું એ બિયારણ થી જે કઈ નફો થશે એ દરેક ખેડૂતોના ભાગે થશે, એ કોઈને નફો વેપારી જોડે નહીં જાય, ખેડૂતોને ફાયદો થશે.
વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ, કેવું પડે હરી કાકા. તો હવે એમ કહું છું કે કોઈને આ બિયારણ લેવું હોય તો ક્યાં સંપર્ક કરવો જોઈએ?
તો એના માટે DSC ઓફિસે ટેલિફોન કરશો તો પણ રૂબરૂ મળશે, તો પણ મળશે.
ત્યાં પહોંચી જાવ તો મળી જાય, સારું કહેવાય. લ્યો તો અમને એ કહો હરી કાકા કે સંઘના કારણો શું? આજે તમે સંઘ બનાવ્યો છે એના કારણો શું છે? હા માટે કર્યો છે
એ સંઘ કરવાનો કારણ એ હતો કે અમે મંડળીઓનું આ PIM નું કામ કર્યું તો એના પછી મંડળી નો તો વહીવટ મંડળી સંભાળી લીધો હતો.
બરાબર,
આખી બ્રાન્ચ નો વહીવટ સંભાળવા માટે અમે એક આ સંઘ નું ફેડરેશન નક્કી કર્યું.
એ
ફેડરેશન એવું કર્યું કે 6% વસૂલાત અને સેવાળા સુધી પોણી પોકવાના માટે પ્રયત્નો કર્યા છે.
વાહ અરે ભાઈ વાહ, કેવું પડે. ધન્યવાદ છે તમને અને તમારા સિંચાઈ સહકારી સંઘ ને. મને તો થાય છે કે ઉમા બોન કીધું તું ને એ હંધાય સંઘ વાળા જો તમારી જેમ વિચારે ને તો અમાર ખેડૂને તો હારા બિયારણ હાટુ ક્યાંય ધોળા જ ન કરવા પડે.
મોહનભાઈ, આ વાત હવે બધા સંઘવાળા મિત્રો અને ખેડૂત ભાઈઓ બહેનો યાદ રાખે એ જરૂરી છે.
એમાં એમની બિયારણની જાતું ઝોકી રાખવાનું અને વાવતી વખતે બિયારણને ખાતરની કરકસર કરવાનું કામ તો જેટલું વખાણવીને એટલું ઓછું છે. લ્યો
આજે મારે એ જ જાણવું છે કે ખેડૂત ભાઈઓ બહેનોને ઘઉંનું વાવેતર કરતી વખતે બિયારણ અને ખાતરનું પ્રમાણ ખરેખર કેટલું રાખવું જોઈએ તે યાદ છે કે નહીં?
તો ભાઈઓ બહેનો, આજનો 91માં ગુરુવારનો ઇનામી સવાલ ઈ છે કે 1 એકરે કેટલા ઘઉં વાવવા જોઈએ અને ખાતર કેટલું દેવું જોઈએ?
હા મિત્રો, આજના 91માં કાર્યક્રમનો સવાલ છે કે 1 એકરે કેટલા ઘઉં વાવવા જોઈએ અને ખાતર કેટલું આપવું જોઈએ. આ ગુરુવારે તો પરેશભાઈ અને તમારા બધાના મિત્ર એવા કોઈક મહેમાન તો હાજર હશે જ
અને DSC નો ફોન નંબર તો હવે કોઈને યાદ કરવાની જરૂર જ નથી, અંધાને યાદ જ હોય ને.
બોલી નાખો
0 27 70 2 35 995.
બસ ફોન કરવામાં કે પત્ર લખવામાં આળસ કે સંકોચ બિલકુલ ના રાખતા.
હા, હા, એક વાત સાંભળી. હે ઉમાબન, આપણા પ્રોગ્રામ થી જીમને ફાયદો થયો છે, એમનું તો એક હોમા પ્રોગ્રામ માં સન્માન કરવાના છે.
હા તો
એના ફોર્મ મોકલવાના ચાલુ કરી દે કે નહીં?
જે મિત્રોએ ફોન કે પત્ર દ્વારા ફોર્મ મંગાવ્યા છે એમને તો રવાના કરવા માંડ્યા છે.
એમ
પણ પરેશભાઈ કહેતા હતા કે ઘણા મિત્રોને જાણે હજી શરમ આવે છે.
એમાં શરમ જી નહીં લ્યા, તમારું સન્માન થાય, છાપામાં ફોટા છપાશે,
પછી
તો આબરૂ તમારી જોવાની છે ને?
બિલકુલ.
એમાં શરમાવાનું છે લ્યો.
અને ઇનામોમાં પણ તમારા નામનો સમાવેશ થશે.
એટલે હા હો, 85 માં પ્રોગ્રામ માં ઇનામ તો જાહેર કરવાના બાકી જ છે. નહીં
એ પણ હું લેતી જ આવી છું. એમ કરો, આ 151 રૂપિયાનું ઇનામ તમે બોલો.
તો ભાઈ બેનું, ઈ નસીબદાર છે પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગામ મોટી પીંપળીના રબારી ભીખાભાઈ એન.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતે છે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ગામ કેશિયાના ગીધુભાઈ સતારભાઈ જત.
એ તમને બેવને અને બીજા હંધાય ને આ મોહન ગોકળે બાવળિયાના
ધન્યવાદ.
અને દિવાળી ને નવા વર્ષના શાલમુ બારક.
એક કામ કરો, હવે સરનામું પણ મિત્રોને આપી દઈએ.
હા તો લ્યો, તાર બોલે જાય. આમાં બધા મિત્રો ને આપડા સરનામા ની ખબર છે તો એક વાર સંભળાવી દઈએ. હા હરિકાકા, સાંભળી લો બધા. સજ્જતા નો સાંગ લાવે ખેતી માં રંગ. DSC સરકારી ટ્યુબવેલ પાસે બોપલ અમદાવાદ 58 યાદ રહ્યું નહી?
અરે તમે બોલો ને યાદ ના રહેવું બનતું હોય. અને મિત્રો, ટપાલ સિવાય DSC ના નંબર સિવાય ફોર્મ મેળવવા માટે પરેશભાઈ નો નંબર પણ તમને આપી દઉં, જે છે 92 281 23 644. મિત્રો, યુરોપિયન યુનિયન ના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગા ખાન ફાઉન્ડેશન ની સહાય થી DSC અને સજ્જતા સંઘ દ્વારા પ્રસારિત થતા આ કાર્યક્રમનો હેતુ તો જ બરાવશે જ્યારે તમે લોકો જાગૃત થશો. તો આવતી વખતે ડોક્ટર પરાશરજી સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપણા મહેમાન શ્રી હરિભાઈ નો આભાર માનીને કહી દઈએ, નમસ્તે,
આવજો.